તારીખ 6/6/1992 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17 મૂળ કેસેટમાં અડધો કલાકનું જ રેકોર્ડિંગ છે.
જેવી દીક્ષા લીધી
નિશ્ચય ની તુલના કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, કેમ કે જે વ્યવહારમાં નથી એ નિશ્ચય ના આવી જતી, એ પ્રશ્ન તો વિચારવાનો પણ રહેતો.
બધાનો વિષય આચરણ કરતા સૂક્ષ્મ છે. અભિપ્રાય જ્ઞાન નો પર્યાય છે. અભિપ્રાય એથી જ્ઞાન નો પર્યાય હોવાથી શ્રદ્ધા કરતા સ્થુલ છે, પણ એ દ્વારા શ્રદ્ધા સમજી શકાય છે. કેમ કે જેવો અભિપ્રાય એવી શ્રદ્ધા બંને આવી નામ આવી રહી છે, એટલે એ જ્ઞાન ઉપરથી શ્રદ્ધાનું માપ નીકળે છે. એમ છે એટલે ભક્તાનો અભિપ્રાય જોવાય છે. ભક્તા શું કહે છે તે જોવાતું નથી, પણ ભક્તાનો અભિપ્રાય જોવાય. અભિપ્રાય વગર જો સમજવા માંગે તો એ અજ્ઞાની ને જ્ઞાની ને જ્ઞાની ને અજ્ઞાની માન્યા વગર ચોક્કસ તત્વ દ્રષ્ટિ ના આ તો આત્મતત્વ ની દ્રષ્ટિ છે ને. સ્વીકારનારી દ્રષ્ટિ પણ સૂક્ષ્મ છે. એ બંનેને સમજવા માટે સમજનાર નો ઉપયોગ પણ સૂક્ષ્મ જ જોઈએ. ઘણા હીરાને પકડવા માટે હમાની જોઈએ, ફાઇન પોઈન્ટ હોય એવી હમાણી જોઈએ. એમાં કઈ એરંગ નો હાણસો કામ આવે નહીં. કેવી રીતે પકડાય રૂચિથી ફાય જ્ઞાન ને સૂક્ષ્મ કરવા માટે આત્મરૂચિ છે, એનાથી ઉપયોગ જ્ઞાન સૂક્ષ્મ થાય અને અનાત્મ રૂચિ થી ઉપયોગ સ્થૂળ થાય. શા માટે મોક્ષને પણ વૈરાગ્ય નો ઉદ્દેશ છે કે એની આત્મરૂચિ કેળવવા માટે અને અનાત્મ રૂચિને ઠંડી પાડવા માટે એ વાત એનો ઉપયોગ સૂક્ષ્મ થાય. એટલા માટે તો રૂચિનું એક પ્રકરણ આપણે ફેરવી લેવું બરાબર. બધી વાતો છે, ઘણી વાતો છે. તત્વાર્થો એમાં નવી તત્વ આવે છે, પણ એ બધા તત્વોમાં આત્મતત્વ છે એ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે. એ વાત લીધી શ્રદ્ધાની સાથે. માત્ર વિચારને શ્રદ્ધા ન સમજે એટલા માટે સાથે અનંત ગુણોની ઉપાસના વિશે લીધો છે. એમ કહે છે સર્વગુણાંશ તે આત્માના સર્વગુણોનો એક અંશ યથાસંભવ શુદ્ધ થઈને પરિણમે ત્યારે એને સમ્યક દર્શન થયું છે એમ ગણવા. નહીતર એમ કે અમારી શ્રદ્ધા તો શુદ્ધ છે, ભલે અમને આચરણમાં કેવી રીતે છીએ કે વાંધો નહીં ગમે એમ પણ ચાલતો. હવે નાયકના વિષયમાં વધારે સ્પષ્ટતા કરે છે કે નાયક છે એ જ્ઞાન પ્રધાન નામ છે. આત્માનું જ્ઞાન ગુણ પ્રધાન નામ છે એટલે એને નાયક કહ્યો. દ્રવ્યત્વ ગુણ પ્રધાન જ્ઞાન છે એને દ્રવ્ય કહ્યો. અનંત ગુણોની ઐક્યતા આત્મીયતા પ્રધાન નામ છે એને આત્મા કહ્યો. બધા ગુણવાચક નામ છે, જેટલા હજારો નામ છે એ બધા ગુણવાચક છે. એમ જ્ઞાય કેવો આત્મા, એ જ્ઞાન મૂળ વાચક નામ છે. જ્ઞાન મૂળ વાચક નામ છે, જ્ઞાન ગુણ ના નામ થી અહિયાં શ્રદ્ધા કરાવવા માટે એને જ્ઞાયક કેમ કયો, એનો ભેદ ખોલવો છે, એનું રહસ્ય ખોલવું. આચાર્ય વળી ગાયના આકારે થવાથી અગ્નિને દહન દહન કહેવાય છે, તો પણ ગાયકૃત અશુદ્ધતા તેને નથી. આ એક દ્રષ્ટાંત છે અગ્નિનો, આ એક બળવાયોગ્ય પદાર્થ છે તેના આકારે અગ્નિ થાય છે, છાણું લાકડું માંસ વગેરે, તો પણ અગ્નિ તે અગ્નિ છે અને બળવાયોગ્ય પદાર્થ તે બળવાયોગ્ય પદાર્થ છે. બંનેના સ્વરૂપ જુદા જુદા છે, આકાર એક હોવા છતાં બંનેના સ્વરૂપ જુદા જુદા છે. અને અગ્નિ જ્યારે તે બળવાયોગ્ય પદાર્થને તે પદાર્થના આકારે થઈને બાળે છે, ત્યારે પણ અગ્નિમાં તે પદાર્થ મળી જતો નથી, ભળતો નથી, મિશ્રણ પામતો નથી, અને તેથી અગ્નિને અશુદ્ધતા આવતી નથી. અગ્નિ અશુદ્ધ નથી થતો, અન્ય પદાર્થને બાળવા જતા અગ્નિ અશુદ્ધ નથી થતો, એમ કહેવાય. દ્રષ્ટાંત એવી રીતે જ્ઞેયાકાર થવાથી જેવો જ્ઞેયનો આકાર છે, આકાર એટલે સ્વરૂપ છે, તેવા જ ભાવે થતો હોવા છતાં, એવા આકારે એટલે એવા ભાવે થતો હોવા છતાં છે, એટલે એનું નામ જ્ઞાયકપણું રાખ્યું છે. કેમ જ્ઞાયકપણું એનું નામ રાખ્યું છે, કે જેવું જ્ઞેય છે તેવો આકાર અહીંયા ઉભો થાય છે. માટે દર્પણની સામે જેવો પદાર્થ હોય તેવું પ્રતિબિંબ અંદર આવ્યા વગર, એમ ચૈતન્યની સામે જેવા પદાર્થો છે એનું ચૈતન્ય એનું પ્રતિબિંબ જી લે છે. આ ચૈતન્ય દર્પણ છે, જ્ઞાન છે તે ચૈતન્ય દર્પણ, એમાં અનેક પદાર્થોના પ્રતિબિંબ ઝીલાય છે, તેથી તેનું નામ નાયક પણ પ્રસિદ્ધ છે. અને આ સામાન્ય બુદ્ધિ સમજી શકે છે. અન્ય પદાર્થો જ્ઞાનમાં જેવા અન્ય પદાર્થોના આકારો છે એવા જ અહીંયા જ્ઞાનાકારો, એને જ્ઞાનાકારો જ્ઞાયક પ્રસિદ્ધ છે, માટે એ જાણનારો છે એમ પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને અગ્નિના દ્રષ્ટાંત છે, તો પણ જ્ઞાનમાં જરા પણ મિશ્રણ થઈને એ જ્ઞેયાકાર અવસ્થા ઉત્પન્ન થઈ છે એમ બન્યું. કે જ્ઞેયાકારે જ્ઞાનાકાર થવા છતાં જ્ઞેયનો કોઈ અંશ જ્ઞાનમાં આવ્યો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે કારણ કહેવા છતાં ખરેખર કારણ વગેરે જે અવસ્થા થઈ છે તે અવસ્થાનો તે સ્વકાળ હતો, એવા જ્ઞાનાકારે થવાનો એનો જ્ઞેયાકારે થવાનો જ્ઞાનનો સ્વકાળ હતો. માટે નથી અથવા કોઈ પણ જ્ઞેય કોઈના પણ જ્ઞાનમાં કઈ કર્યું નથી, કોઈ પણ જ્ઞેય કોઈ પણ જ્ઞાનમાં કઈ કર્યું નથી. અરે જ્ઞેયને ખબર પણ નથી કે હું કોના જ્ઞાનમાં પ્રતિબિંબ રૂપે જીલા, માણસ રસ્તા ઉપરથી ચાલ્યો જતો હોય અને એ રસ્તા ઉપર કોઈનું મકાન હોય, મકાનના બારીમાં ઉભેલો માણસ કે આંગણામાં ઉભેલો માણસ રસ્તે ચાલતા માણસને જુએ કે પુરાણો માણસ ચાલ્યો જાય છે, એ માણસને તો ખબર નથી હોતી કે મને કોણ જોવે છે. બંને બાજુ મકાનો છે, મને કોણ જોવે છે એની મને ખબર નથી. જો મને ખબર જ નથી તો મેં એના જ્ઞાનમાં શું કર્યું? કોઈ એમ કે ભાઈ તમે મારા જ્ઞાનમાં આમ કર્યું ને તેમ કર્યું, મેં તમને જોયા ને એટલે મને જોઈએ આ સાચી છે. ભાઈ તમે મને તેમ મને જોયા એ જ મને ખબર નથી. મેં કેવી રીતે દ્વેષ કરાવ્યો તમને? મેં તમને જોયા ને રાગ મને તો ખબર નથી કે તમે મને જોયા છે કે નથી જોયા. તો પછી મેં કઈ તમને કરી દીધું એ તો વાત રહેતી નથી. એટલે જ્ઞાનમાં જ્ઞેયનો કાંઈ પણ પ્રવેશ થતો નથી. જ્ઞાન એક એવો ચમત્કારી પર્યાય છે કે જ્ઞેય સુધી પહોંચ્યા વિના જ્ઞેયને જાણી લઈએ છે, જ્ઞેય સુધી લંબાયા વિના જ્ઞેયને જાણી લઈએ છે, અથવા જ્ઞાનની પોતાની પર્યાય પોતાના સ્વક્ષેત્રમાં રહીને પરક્ષેત્રમાં રહેલા પદાર્થોનું જ્ઞાન કરી લઈએ છે. 25 માઇલ દૂર પર્વત હોય મોટો હિમાલયનો, આ તો બહુ ઊંચો છે, 8000 માઇલ ઊંચો છે, 10000 ફીટ ઊંચો છે, 25000 ફીટ ઊંચો છે, એટલી કેવી આંખ કેટલી ચણાની દાળ જેટલો પડતો છે જેથી નાખે ચણાની દાળનું મસાલું હોય ટેબલ એટલો ત્યાં જગ્યા છે. 25000 ફૂટ ઊંચો પર્વત છે એને જોવે છે, માઇલો દૂર છે એને જોવે છે અને માપે છે, પ્રતિબિંબેનું મિલે છે. જ્ઞાન અંદર ની અંદર રહીને જ્ઞાન ક્યાંય બહાર નીકળતું રહીને દૂરકાળવર્તી અને દૂર ક્ષેત્રવર્તી પદાર્થોને જાણવાનો જ્ઞાનમાં ચમત્કાર રહેલો છે. એવું ચમત્કારી દ્રવ છે આત્મા. કહે છે કે એ ભલે જાણે અન્ય દ્રવ્યને પણ એમાં કાંઈ જ્ઞાન જ્ઞેયને કારણે જ્ઞાનમાં કોઈ અસર નથી, કોઈ વિકૃતિ નથી. કોઈ અન્ય પદાર્થ આત્માની પર્યાયમાં કોઈ વિકૃતિ ઉત્પન્ન થતી નથી. આ જો બરાબર અનુભવ ગોચર થાય, સમજાયને અનુભવ ગોચર થાય, તો એને કોઈ પણ પદાર્થને જાણવાના કાળમાં પોતે ભિન્ન રહે છે એવું ભિન્નપણું અનુભવ ગોચર થાય. એ ભિન્નપણું અવિકારનું કારણ છે અને અભિન્નપણું વિકારનું કારણ છે. ભિન્નપણું રહેતું હોવા છતાં અભિન્નપણું સમજાય જણાય એ ભ્રાંતિ છે, કેમ કે વસ્તુ સ્થિતિ એમ. અને ભિન્નપણું ભિન્નપણે જણાય તો નિર્ભ્રાંત અવસ્થામાં કોઈ પણ જાતનો દોષ ઉત્પન્ન થતો બસ આ સદોષપણાનું અને નિર્દોષપણાનું વિજ્ઞાન છે, સાયન્સ છે, પ્યોર સાયન્સ. અને જ્યાં સદોષતા છે ત્યાં દુઃખ છે, જ્યાં નિર્દોષતા છે ત્યાં એટલે સુખ દુઃખ ને જે જીવને સમસ્યા છે એનો ઉકેલ આ વિજ્ઞાન થી સિદ્ધ થતો આવી માટે જેને સુખી થવું હોય એના માટે આ વાત છે. કોના માટે આ વાત છે? જેને સુખી થવું હોય એના માટે વાત છે. ઘણી વાર તો ગુરુદેવ પ્રવચન નો પ્રારંભ આ વાત કે જેને સુખી થવું હોય એના માટે આ વાત છે એમ કરીને પછી શરૂ કરે પ્રવચન. કેમ કે આ મહાત્માને દુઃખ ટળીને સુખ થવાનો અવસર છે. જ્ઞાન થી ને ભિન્ન છે, ને થી જ્ઞાન ભિન્ન છે. ભલે એનું નામ જ્ઞાયક પાડ્યું હોય તો હોય છે, ત્રણે કાળે ભિન્ન છે, દ્રવ્ય થી ભિન્ન, ક્ષેત્ર થી ભિન્ન, કાળ થી ભિન્ન, ભાવ થી સ્વચતુષ્ટય થી ભિન્ન ભિન્ન છે. બુદ્ધિમાં સમજાય ત્યારે, પાછળથી નહીં, જ્યારે બુદ્ધિમાં સમજાય કે આ પદાર્થ ભિન્ન છે, સાકરનો ટુકડો જીભ ઉપર રાખીને એની ભિન્નતા વિચારે કે આ દળપણના ભાવ જે સાકરનો સ્વાદ ભાવ શું છે, દળપણ, અને જીભનો ભાવ શું છે, જ્ઞાન. તો આ જ્ઞાન અને દળપણ, જેમાં દળપણ જણાય છે એ એકનું જ્ઞાન, અને જે દળપણ છે તે એકનું દળપણ, એ બંને ભિન્ન છે એમ સમજાય છે. એ વખતે સર્વ પ્રયોગ કરો. હવે જો ભિન્ન જણાય છે, સમજાય છે, તો એની વ્યાપ્તિને પકડવી. મારું જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે કે મારું જ્ઞાન સાકરના ગળપણમાં વ્યાપીને જાણે છે. ગળપણ મને જણાયું કે સાકર ગળે છે. આ જે ગાંગડો લીધો એ નમકનો નથી, મીઠાનો નથી, ફટકડીનો નથી, પણ સાકરનો છે. ક્યાંથી નક્કી થયું? એના સ્વાદથી નક્કી થયું. ફટકડીનો સ્વાદ ચૂરો આવે, નમકનો સ્વાદ ખારો આવે. જ્યારે ગળપણ જણાયું ત્યારે જ્ઞાન ભિન્ન રહીને જાણ્યું કે જ્ઞાન અભિન્ન થઈને જાણ્યું? જો સમજાણું હોય તો એ વખતે પરીક્ષા કરવી. જ્ઞાનની વધારે એની ચોકસાઈ, એને અનુભવમાં લેવા માટે એની વ્યાપ્તિમાં જવું, કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપીને ગળપણ જાણ્યું કે ગળપણમાં વ્યાપીને ગળપણને જાણ્યું? હવે શું કે જીભ છે ત્યાં પ્રસન્ન પ્રક્ષ, ત્યાં ચંદ્રના બીજના આકારે જીભના તેડવા ઉપરના કેટલાક પ્રદેશોમાં વિશુદ્ધિ લગતી છે, જેને લઈને તે અનેક પ્રકારના સ્વાદનું જ્ઞાન થાય. નાકથી ન થાય, કાનથી ન થાય, હોઠથી ન થાય, દાંતથી જીભથી થાય. તો હવે ગળપણમાં જ્ઞાન વ્યાપ્યું કે ગળપણમાં જ્ઞાન ન વ્યાપ્યું? એ ગળપણ જે જણાયું જ્ઞાનમાં, એમાં જ્ઞાનની વ્યાપ્તિ જો નથી તો શેનાથી નથી? કેમ નક્કી કર્યું? જ્ઞાન ગળપણમાં નથી વ્યાપ્યું અને જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ્યું છે, શેનાથી નક્કી કર્યું? કે જ્ઞાનના વેદનથી એ નક્કી થાય કે હું ગળપણને વેદતો નથી, ગળપણને જાણવા છતાં હું ગળપણને વેદતો નથી, પણ હું જ્ઞાનમાં જ્ઞાનને વેદું છું, ગળપણને વેદતો. જ્ઞાનમાં જ્ઞાન જ વેદાય, નિરાકારે થયેલું પણ જ્ઞાન જ વેદાય છે. ગળપણના આકારે થયેલું જે જ્ઞાનનું પર્યાય એ જ અનુભવાય છે. હવે જીવને ખબર નથી કે હું જ્ઞાનને વેદું છે, એટલે કે છે હું સાકરને અનુભવ, સાકરનો અનુભવ કરું છું. ખરેખર એ જ્ઞાનનો અનુભવ કરે છે. સાકરનો અનુભવ થઈ શકે નહીં, અશક્ય છે. આ થોડું સૂક્ષ્મ છે, પણ પ્રેક્ટિસથી સહેલું થાય એવું છે. વગર પ્રેક્ટિસે સહેલું થાય એવું નથી. આ તો થિયરી છે. પ્રેક્ટિસ એ પ્રેક્ટિસ છે, અને થિયરી છે એ થિયરી છે. જેટલું છેટું છે એટલું છેટું જ રહેવાનું છે. અને જો જ્ઞાનમાં જ્ઞાન વેદન બરાબર પકડાય, વેદનથી જ્ઞાન પકડાય, તો પ્રત્યક્ષતા પકડાયા વિના એને સીધો અંદરમાં ઉતરવાનું ભયરું મળ્યું, કે જે ભયરામાં એને ભગવાનના દર્શન થાય. ભયરામાં ભગવાન છે. અહીંથી નહીં અંદર ઉતરવાનું છે, વેદ જ્ઞાન થી આ પ્રકારે અંદર માં ઉતરવાનું. કરતામાં તો ઘણી વાર આવા પર પ્રકાશક થી ભિન્ન પણ લેવો, વ્યાપકતાથી અને વેદન પૂર્વક જાણવો, અને વેદનતાથી પ્રત્યક્ષ અંશ ને પ્રત્યક્ષ અનુભવ અંશ વડે એની ભિન્નપણાની પ્રતીતિ કરવી. જો એ પ્રતીતિ એટલે આ વિશ્વાસ પૂર્વક નો નિર્ણય થાય તો જ્ઞાન બળ એટલે કે પુરુષાર્થ જ્ઞાન સહિત નો પુરુષાર્થ ઉત્પન્ન થઈને અભેદ અનુભવ સુધી પહોંચી શકે. તે અનુભવના કાળે સંગીત દર્શન ઉત્પન્ન થાય છે. મુખ માર્ગ
દુઃખ
અથવા એને બહુ ચાલુ ભાષામાં એને ટેન્શન કહેવામાં, ટેન્શન ની પરિણતિ એ છે કે નહીં, ખાય ત્યારે ટેન્શન માં હોય, જુએ ત્યારે ટેન્શન માં હોય, વધી જાય ત્યારે ખાવું ભાવે નહીં, ઊંઘવું ઊંઘ આવે નહીં, બને છે કે નથી બનતું, એ બધું તીવ્ર થઈ ગયેલું દુઃખ છે એટલે ખબર પડે, તીવ્રતા વધે ત્યારે ખબર પડે છે. પાછું મંદ પણ ચાલુ જ છે, અનંત દુઃખ ચાલુ. જળની ચેતન ઉપર અસર થતી નથી, પણ આ ચેતન જીવ જળની અધ્યારે વરે છે. તમે રસ્તે ચાલ્યા જતા હતા, એમાં બે જણા ઝઘડતા હતા, એમાં તમે કૂદી પડ્યા, તમે એવા ડાયા થઈ ગયા કે બેને મારવા મીડ્યા, કેમ સલાહ ઝઘડો છો તમે, કેમ જે રસ્તા માટે ઝઘડો છો, ઝઘડો મટાડવા માટે તમે સીધો ઝઘડો ઉભો કર્યો, તમને કોઈ કીધું નતું, તમને કોઈએ કીધું નતું, ત્યારે કોઈ ડાયો માણસને પણ ભાઈ તમે ખાના માના હેલા જતા હતા, અમથો અમથો તમને હું કરવા મારી લીધી આ વાત, હે તમારે કાંઈ લેવા દેવા હતું, એ બે ઝઘડે એમાં તમારે ઓળખો છો, તમે હું ઓળખતો નથી, ઓળખતા નથી ને તમે અંદર પીડા કરે, હે એને માનવી કે મૂર્ખ કે શું કે, હે એને માનવી કે મૂર્ખ કે, ઓલા બે એને મારવા માંગે, હા એને મારવા ગયો, ઓલા તો બે જણા હતા, એ તો હતો ઓલા તો એને મારવા માંગ્યા, પેલા તું હમ થોમ તો મને સમજ્યા વગર ક્યાં મારવા માંગ્યો, કોનો વાંક છે કોનો વાંક નથી, શું કરવા ઝઘડીએ છીએ, તને કાંઈ ખબર નથી, તું અમને બે ને ધોકાવા માંગ્યો, તમે તને ધોકાવી નાખી હવે, પછી લોકો શું કે તમને, ત્યાં તો મૂર્ખ માણા લાગે છે, સમજ્યા વગર સુધી પડે છે એમ, હા જી સમજ્યા વગર જ ધમકલાવે છે, આપણે તો એક દ્રષ્ટાંત લેવો છે કે આ જીવ, પછી તો બીજે પાટે ગાડી ચડી દીધી, આ જીવ ખાવ અધિયારી વરે, મારે આમ ફરજ છે એમ કરી દીધું છે, મારે જવું એ મારી ફરજ છે એમ કરી દીધું છે, અધિયારી જ વરે છે, કારણ વગર ઉપાધિ કરે છે એમ એને દુઃખ છે, જળ એને કઈ દુઃખ પહોંચાડતું નથી, પણ પોતે હાથે કરીને કખનો જીવ ગટમાં નાખે છે, એ અપરાધ પોતાનો છે, એ અપરાધ કોઈ જળ પદાર્થ કહેતા નથી કે મારા ઉપર રાગ કરો, કોઈ જળ પદાર્થ કહેતા નથી કે મારા ઉપર દ્વેષ કરો, જો રાગ નથી તો હું કરવા માંગ્યો, વગર રાગે હું ગયો, એને રાગ હતો ત્યારે સમજો, શરીર ઉપર રાગ હતો કે ભાઈ તમે તમારે મને ઓપરેશન કરો, હું સુનવા માટે તૈયાર છું, એને ચડે છે, ઘડે ત્યારે નહીં ચડવાનો પ્રયત્ન કરજો, નહીં ચડે એકાદ વખત પ્રયત્ન કરી દો, નથી ચડતો નથી ચડતો, એનો પ્રયત્ન હોય છે, ક્લોરોફોર્મની સામે નહીં ચડવાનો, જાગ્રત રહેવાનો પ્રયત્ન હોય છે, ન ચડે, વગરજોતી ઉપાધિ વરે તો ઓલા બે ધોકાવે, એમને ધોકાવી નાખે છે, બીજું કઈ નથી, એને દુઃખ થાય થાય ને થાય, પોતાનો કહેવાતો દીકરો માંદો પડે, પોતાનો નથી પણ કહેવાતો કહેવાય તો છે જગતમાં, અને પાડોશીનો માંદો પડે, કેમ ઉપાધિ બે ની હરખી થાય છે, પાડોશી નો છોકરો માંદો પડે, બહુ બધો ખબર કાઢવા જાય, ખબર પડી કે ભાઈ તાવ આવ્યો છે, ચાર પાંચ ડિગ્રી તાવ રહે છે, ખબર પડી એટલે ખબર કાઢવા જાય, બાકી કામ હોય તો કહેજો, થર્મોમીટર છે ને તમારી પાસે, બરફ જોઈએ છે, દવા લેવા જવું છે, ડાક્ટર ને ટેલિફોન કરવો છે, આથી વધારે કઈ કરો, એના દીકરાને 105 થાય છે, એને ટેન્શન ચડી જાય છે, કેમ એને કીધું કે મારા પણ કરવામાં, છોકરા તો છોકરા છે, આમાં મારાપણું ન કરો ને આમાં મારાપણું કરો, એ સુગ્રહ કહે છે. એને કેમાંથી કર્યું છે? એને કઈ બળજોરી કરી પરાણે કરાવ્યું, એને ખબર નથી. તમે તમે કેવા પરિણામ કરો છો એ બે માંથી એક ને ખબર છે, ખબર એને તમારા પરિણામ કેવા થાય છે એ તો ખબર નથી. જૂનો પ્રશ્ન છે તમારો, પછી ચર્ચામાં ભૂલી જાવ છો. પ્રશ્ન તો થાય છે પણ ઉપર છલ્લો થાય છે એટલે ચર્ચા વખતે ભૂલી જાવ છો. આપણે નક્કી થયું છે કે ચર્ચા વખતે આ પ્રશ્ન કાઢો, ચર્ચા કરી દઉં. જેની દ્રષ્ટિ શુદ્ધ આત્મા ઉપર છે, પ્રમત અપ્રમત રહીત એવા જ્ઞાયક આત્મા ઉપર છે, એને તો જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાય છે અને એને પોતાના અનુભવના કાળમાં પણ કોઈ જ્ઞેયને ન જાણે ને ઉપયોગ આત્માને જાણે ત્યારે જેમ જ્ઞાયક જણાય છે, એમ જ્ઞેયાકારને જાણવાના ઉપયોગના કાળમાં પણ એને તો જ્ઞાયક જ અનુભવાય છે. કેમ કે અનુભવમાં તો જ્ઞાયક સિવાય બીજું આવી શકે એવું પોતે પોતાનો અનુભવ કરે, પોતે બીજાનો અનુભવ કરી શકે એ વાત લે છે. દીવાના દ્રષ્ટાંત લે છે કે દીવો પ્રગટે છે તો પોતાને પણ પ્રસિદ્ધ કરે છે અને પોતાના પ્રકાશમાં અન્ય પદાર્થોને પણ પ્રસિદ્ધ કરે છે. તો પણ દીવો તો દીવો છે, દીવાને કોઈ અશુદ્ધિ લાગુ પડતી. કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવળ જ્ઞાનને કોઈ અશુદ્ધિ ઉત્પન્ન થતી શું નહીં જણાતો એમાં તો ઉપરનો સપાટી દેખાય ને જે થઈ બાજુની છે એ દેખાય છે. તો અહીંયા તો કે છે કે ઉપરની દેખાય, નીચેની દેખાય ને અંદરની દેખાય, એક રચકણ દેખાય નહીં. ઉપયોગ મૂક્યા વગર, ઉપયોગ મૂક્યા વગર દેખાય, આ એક વિશેષતા છે. નીચે તો કેવળ જ્ઞાન સમજાતું નથી. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કરીએ છીએ આપણે જૈનમાં જૈનમાં એટલે, પણ કેવળ જ્ઞાનના સ્વરૂપની ખબર નથી કે ઉપયોગ મૂક્યા વગર જ્ઞાન નિરવશેષ અંતર્મુખ ધ્યાનમાં જરા પણ બહિર્મુખ ઉપયોગ થયા જ્ઞાન લોકા લોકના પદાર્થો કેવળ જ્ઞાનમાં ઝળકે છે. સ્વચ્છ જ્ઞાન થયું છે એમાં પ્રતિબિંબ પડે છે, અનંતા પદાર્થોનું ઉપયોગ ફેરવાની જરૂર પડતી સંપૂર્ણ ઉપયોગ છે. ક્યાંથી ફેરવે? અધૂરો ઉપયોગ હોય ફેરવે, જે અધૂરો ઉપયોગ હોય એ ફેરવે, જે એક પૂરો ઉપયોગ હોય ક્યાંથી ફેરવે? સર્વદેશીય ઉપયોગ બધા કોઈ ક્ષેત્ર બાકી ન રહે. સર્વકાળ સર્વક્ષેત્ર સર્વભાવ અને સર્વદ્રવ્ય કાંઈ બાકી રહે નહીં.